પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમસારના કળશ 198-199 નો સાર.
બીજા કોઈ એમ કહે તો એને પોતાને આશ્ચર્ય થાય કે આ માણસ કેવો આળસુ છે. એના બદલે તું પોતે જ આળસુ છું. નિજ નયન ની આળસ રે, નિરખા નહીં હરિ નહીં જરી. તારા નયન ની આળસ ને લઈને ભગવાનને તે નિરખા નહીં, તો તારા આંખનો આળસુ રે. આ તારે હાથે કામ કરવાનું નથી, પગે કામ કરવાનું. તારી આંખથી નિરખવાનું હતું તો તે આંખથી પણ નિરખ્યા નહીં, તો તું આંખ ખોલવાનો આળસુ રે. નિંદ્રામાંથી જાગ્યો પણ નહીં, આંખ બંધ કરીને સૂતો જોઈ. ભગવાનને તે જોયા નહીં, તે ભગવાન તારી પાસે હોવા છતાં આંખ બંધ કરીને તું બેઠો રહ્યો. તને કોઈ સમજાવનાર મળ્યું તો તે આંખને ખોલી નહીં, તે તો બાહ્ય દ્રષ્ટિથી જોયા કર્યું. કાંઈક ને કાંઈક બીજે બીજે જોયા કરું, જ્યાં જોવાનું હતું ત્યાં જોયું નહીં. તું તો કેવો છું? ઓલો નાનો બાળક હોય ને, એને ક્યાંક જોવાનું કહી તો બાળક સમજી નહીં, તો બીજું બીજું જોયા કરે. એમ એને માર્ગ બતાવે ગુરુ, તો તું તો અંદર જો, અંદર જોવાનું તો બીજે જોયા કરે. એને તો એને બાળ જેવો કહેવાય છે ને, અજ્ઞાન દશામાં બાળક છે એમ, કે સમજતો નથી કાંઈ. એવો કે છે અનાદિકાળમાં, અરે રે આ સંપદાને એક ક્ષણ મેં પણ મેં જાણી નહીં. આજે મુનિ દશામાં આચાર્ય વિચારો, અહો અમારા હૃદયમાં જ સ્ફુરાયમાં નથી, મને ખબર પણ ન પડી. આને લઈને હું આટલો દુઃખી થઈ ગયો, મને ખબર ન પડી. મારી પાસે બધું મારું હતું હોવા છતાં આ બધે ભીખ માંગવા ફેરો. પર કે આશકા કરે, પર બીજે બોલા કર આશાધારી બાર ભટકટ દ્વાર દ્વાર લોકન પે. દ્વાર દ્વાર બધે ભટકા કર્યું, પર પર દ્રવ્ય પર ઘરમાં કુકર આશા, કુકર ની જેમ આશાધારી ને કે છે. તો કેવું આચાર્ય કે તારા હણુ તે જોયું નહી કે છે. વૈભવ તારામાં પડ્યો છે, એ ત્રણ લોકનો જે વૈભવ છે એ વૈભવ તારામાં છે. ત્રણ લોકનો વૈભવ છે એ બહારમાં નથી ક્યાંય. એ વૈભવ બધો ત્રણ લોકનો છે, બધો તારા આત્મામાં જ છે. એ ચૈતન્યનો વૈભવ કોઈ જુદો છે. એ ત્રણ લોકનો વૈભવ જે તારી પાસે છે એના પ્રલયના હેતુભૂત, એનો તો નાશના કારણભૂત કોણ છે કે છે. એને તારે દુષ્ટ કર્મો, જે કર્મમાં તું રોકાઈ ગયો છો એ કર્મો તારા માથે ચડી ગયા છે. એની પ્રભુત્વ પણ શક્તિ છે, તું એને દબાઈ ગયો છો. અને એનું પ્રભુત્વ એના કર્મોનું જોર ચાલી રહ્યું છે. અને તને જે તારા આત્માની સંપદા છે એ સંપદાને નાશ કરનાર, એટલે કે મૂળમાંથી તો કઈ નાશ થતો નથી, પણ એના તને પ્રગટ થવા દેતો નથી, એટલે તારો પ્રલય જ છે. ત્રણ લોકના વૈભવના પ્રલયના બહારનો વૈભવ જે આ જગતનો મળે છે, શું ભાવથી મળે છે? એને તો પ્રભુત્વ એ મોટો, તારા કર્મ મોટા થઈ ગયા છે. તારા પુરુષાર્થની મંદતાને લઈને આ કર્મની મોટાઈ થઈ ગઈ છે, એનું પ્રભુત્વ પણ થઈ ગયું છે. એને લઈને તું હેરાન થઈ ગયો, એનું પ્રભુત્વ પણ થઈ ગયું. તું તે બહારની બધી ઈચ્છાઓ કરી, પૂનની બહારના વૈભવની ઈચ્છા કરી, પણ તારા આત્મ વૈભવને જોવાનો તે પ્રયત્ન પણ ન કર્યો. આચાર્ય કે છે ને, દર્શાવો એક વિભક્ત આત્મા તણાની જ વિભવથી, એકત્વ વિભક્તની વાર્તા હું મારા આત્માના વૈભવથી બતાવીશ. એવો જે આત્માનો વૈભવ છે તારી પાસે, એને તે આશ્ચર્ય કર્યું નહીં જોવાનું. બહારનું તને આશ્ચર્ય થયું, કોઈ દેવ આ રુધિરથી જાતા હોય, ક્યાંય વાર બીજા ક્ષેત્રમાં જતા હોય, કોઈ નંદી શુદ્ધે જતા હોય, કોઈ જ્યાં ઈચ્છા પડે ત્યાં જતા હોય, એ બધું જોઈને તને આશ્ચર્ય લાગ્યું. તો તું નિદાન કરી નાખ્યું કે આ મારા આ પૂન જે આ તપશ્ચરણનું ફળ હોય તો મને આવું મળે, એવી પૂનની ઈચ્છા તું કરી. બે બહારના પુણ્ય અથવા ત્રણ ખંડના રાજના અધિપતિ કોઈને દેખે એનું વૈભવ દેખીને તું નિદાન કરે, આવું નિદાન તે નિદાન કરશે બાહ્ય રુદ્ધિનું, પણ અંદર ચૈતન્ય રુદ્ધિ જાણવા તે કોઈ પ્રયત્ન કર્યો નહીં. તને એનું મહત્વ લાગી જાય છે. દેવલોકના દેવની વૃદ્ધિનું એ રતનના એના વસ્ત્રાભૂષણ, એની એની સામગ્રીઓ, એના બધા ઠાઠમાં જોઈને તને આશ્ચર્ય લાગી જાય છે અને એનું તું નિદાન કરતા. વાસુદેવ બળદેવ એની વૃદ્ધિ દેખીને તને અંદર આશ્ચર્ય લાગી જાય તો તું તને નિદાન થઈ જાય છે. એવા તે જળની ઈચ્છાઓ કરી છે, આવી ધૂળની ઈચ્છાઓ કરી છે, એને લઈને તને આ બહારનું બધું મળ્યું ને તું તો દુઃખી થઈ ગયું છે. આ ત્રણ લોકનો વૈભવ બધો તારામાં પડ્યો છે કે છે. આ તારા એમાં કાંઈ ખામી નથી. જગતમાં એવી કોઈ આશ્ચર્યકારી વસ્તુ નથી, જગતમાં કોઈ એવી ચીજ નથી કે જગતમાં એવું કાંઈ તારા આત્માથી વધી જાય એવું કોઈ જગતમાં નથી. નથી દેવલોકના દેવોની વૃદ્ધિમાં કે નથી ચક્રવર્તીઓની વૃદ્ધિઓમાં કાંઈ વિશેષતા નથી. તારા ચૈતન્યની અનંત ગુણ શક્તિથી કોઈ પણ વધી જાય, કોઈની વૃદ્ધિ વધી જાય, આ જળની વૃદ્ધિ વધી જાય એવું નથી. તારી વૃદ્ધિ ચૈતન્યની કોઈ અદ્ભુત અનંત ગણી છે. એવી ત્રણ લોકના વૈભવનું વૈભવ જેમાં પ્રગટેના પ્રલયના હેતુભૂત, પ્રલય કોઈ કરતું નથી એવા દુષ્કર્મોની પ્રભુત્વથી એટલે કે એની મોટાઈ થઈ ગઈ તારા પુરુષાર્થની મનસાય. મોટાઈ તો તારી છે, પ્રભુત્વ ગુણ તો તારામાં છે, પણ એના નીચે તું તારા પુરુષાર્થની મંદતાને લઈને એના જોરને કારણે તું દબાઈ ગયો અને હેરાન થઈ ગયો અને તને બહારનું મહત્વ લાગ્યું. આવા નિદાનો તે કર્યા ઘણી વાર, એમાં તું તારા આત્માની વૃદ્ધિ તને ગૌણ થઈ ગઈ, પ્રભુત્વ ગુણ શક્તિથી. અરે રે, હું સંસારમાં માર્યો ગયો, હેરાન થઈ ગયો, એને લઈને મને હેરાન ગતિ, અનેક જાતના દુઃખો મેં ભોગવ્યા, અનંતા ભવો કર્યા, અનંતા નરકના, અનંતા ત્રિગંચોના, નિગોદમાં અનંત કાળ ગયો. આ સંસારમાં હું માર્યો ગયો, હેરાન થઈ ગયો. દેવલોકમાં અનંતવાર ગયો પણ ત્યાં કઈ સુખ તો હતું નહીં. સુખ તો મારા આત્મામાં જ ભરેલો છે. એ રતનના વૈભવો મારા આત્માને શું સુખ આપે? એ રતનના વસ્ત્રાભૂષણો આત્માને શું સુખ આપે? એ રતનના ઢગલાઓ બહારથી વૃદ્ધિ હોય તો આત્માને શું સુખ આપે? એ ઇન્દ્ર પદવીઓ, એ સિંહાસને બેસે બધા કયાગ્રો દેવા એની આજ્ઞા માંગણે, કયાગ્રા બધા દેવ હોય એ બધાની આજ્ઞા માંગે, એ માને એ આત્માને શું સુખ આપે છે? તારા સુખ તો અંદર આકુળતા ભરેલી છે ત્યાં સુધી તું અંદરમાં દુઃખ જ છે. એ તો તને કાંઈ સુખ આપતું નથી. એ ચક્રવર્તીઓના રાજમાં તને શું સુખ છે? એવું શરીર નિરોગી અને એવું શરીર, જે શરીરના વખાણ ઇન્દ્રો કરે, એ શરીર તને શું સુખ આપવાનું હતું? અથવા બહારના અને નવ નિધિ ને 14 રત્નો તને શું સુખ આપવાના હતા? એ બધા રત્નો રત્નોમાં છે, તું તારામાં છો. શરીર શરીરમાં, આત્મા આત્મામાં, એમાં તારી પરિણતિમાં એનાથી તને શું સુખ? તારી ઈચ્છા પ્રમાણે બધા નોકરો ચાકરો હાજર થાય, તારા એક એક એના દેવો સેવા કરે, હજાર હજાર દેવના તારી ભૂજાના, તો એ તને શું સુખ આપે છે? એનાથી તને શું સુખ અંદર થાય છે? બધા તારી આજ્ઞા માને તો એમાં તને શું સુખ છે? ઉટાનું જો અંદર એક રાગ થઈ ગયો તો નુકસાનનું કારણ થાય છે, કોઈ સુખ આપતું નથી. ઈચ્છે ત્યારે એને વવાઈ જાય વસ્તુ, અને ઘડીક વારમાં ઉગી જાય અને ઘડીક વારમાં થઈ જાય. એટલા 360 રસોયા કરે હોય છે, એ તને શું સુખ આપે છે? એ ગમે એટલી સામગ્રીઓ બહારમાં હોય. ગુરુદેવ કહેતા હતા ને એક રસોયો 12 મહિના સુધી સામગ્રી ભેગી કર્યા કરે ત્યારે એને એક દિવસની રસોઈ કરવાની હોય. એવું ચક્રવર્તી માટે કરે પણ એ તને શું સુખ આપે છે? બધી બહારની સામગ્રીઓથી શું સુખ થયું? કાંઈ સુખ થતું નથી. જે નિર્લેપ રહે છે ભરત ચક્રવર્તી જેવા, તો એ અંદર ક્ષણમાં બધી કેવળ જ્ઞાન પામે છે. જયારે કોરેના હૃદયમાં દેવગુરુ શાસ્ત્ર મુખ્ય રહે છે, ચક્રવર્તીના રાજમાં પણ મારે જીનેન્દ્ર દેવ પેલા, મારે ગુરુ પેલા, શાસ્ત્ર પેલા, મારા આત્મા પેલા, બધું ગૌ છે એવું એના હૃદયમાં છે, એને લાભ આપનાર. ભગવાન પધારે, ભગવાનને કેવળ જ્ઞાન થાય, ભગવાનની વધામણી આવે, કેવળ જ્ઞાન એનો ઉત્સવ કરવો એને મુખ્ય કરે છે, એને લાભરૂપ છે. બીજું એને કઈ લાભરૂપ નથી. અંદર આયુષશાળામાં ચક્ર રત્ન નીકળે, બધા રત્ન નીકળે, એ બધું ગૌણ કરે છે. પુત્રનો જન્મ થાય તો બધું ગૌણ કરે છે. ભગવાનને કેવળ જ્ઞાન થાય એ મુખ્ય છે. એમાં નિર્લેપ રહે તો એને સુખનું કારણ છે, બાકી કઈ સુખનું કારણ નથી. જે લેપાઈ જાય છે તો નરકમાં જાય છે, નીચે જાય છે. એ રત્નોમાં લેપાઈ જાય ચક્રવર્તી તો નક્કી જાય છે. પછી ક્યાંય છૂટા રહ્યા તો મોક્ષ થાય છે. એટલે કે છે કે હું સંસારમાં હેરાન થઈ ગયો છું, એનામાં હું એનામાં જોડાઈ ગયો તો એ કર્મોને ઉદયમાં તો હેરાન થઈ ગયો. હવે તો હું મારા આત્મામાં આવો, મારા હૃદયમાં સુરાયમાન મારો આત્મા, સમાધિના વિષયમાં જે પ્રગટ થયું સમાધિમાં, એ આત્મા જ આશ્ચર્યકારી છે, કાંઈ આશ્ચર્યકારી નથી. એ ક્ષણવાર પણ મારી સંપદાને મેં જાણી નહીં, એ કેટલી આખેદની વાત છે. ત્યારે કોઈ લેપાતો રહ્યો છે, બહારમાં જરાક કાંઈક ઠીક મળે તો એમાં લેપાઈ જાય છે, અંદરમાં પોતે જુદું રહીને અંદર આત્મા તરફ વળતો નથી, વૈરાગ કરતો નથી. એ ખાવાનું પીવાનું ચક્રવર્તીના રાજમાં, એને બધા વસ્ત્રાભૂષણો, એ બધા શું સુખ આપે છે? કાંઈ સુખનું કારણ નથી. પર વધારે ઉલટાની છે, એના બોજા હોય છે. આત્માની આગળ એને ભૂલી ગયો. એક સમયની અંદર લોકાલોક જાણનારો એવું જ્ઞાન, અનંત અનંત શક્તિથી ભરેલું એવો અનંત આનંદ, કે જે આનંદ કોઈ દેવલોકના દેવોમાં નથી કે ચક્રવર્તીના રાજમાં નથી, એવો જે અનંત 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 શક્તિથી ભરેલો જે આનંદ, એ અનંત કાળ રહેનારો અને અનંતતાથી ભરેલો એવો જે આનંદ ચક્રવર્તીના રાજમાં નથી કે દેવલોકના મહેલોમાં નથી, ક્યાંય નથી. એવા અનંત ગુણ વૈભવથી ભરેલો જે આત્મા, એ ક્યાંય નથી. એ વૈભવ ક્યાંય નથી આત્માનો. એનું જ્ઞાને આશ્ચર્યકારી, એનો આનંદ આશ્ચર્યકારી, એના આનંદ ગુણો આશ્ચર્યકારી, બધું આશ્ચર્યકારી છે. એ રીતિ વૈમાનિક દેવની સર્વે મના પૂતગળ એક સ્વભાવ છે. પૂતગળનો સ્વભાવ છે, રજકણથી માંડીને વૈમાનિક દેવની રુદ્ધિ બધી પૂતગળનો સ્વભાવ છે. તો તુચ્છ છે, લેરિયા જળ રત્ન ચૈતન્ય રત્નાકર કોમ જુદો છે. વૈભવમાં રહેનારો, પોતે પોતાના સ્વરૂપમાં રહેનારો ને જોવું નથી તો આખું લોકાલોક જણાય છે, જોવાની ઈચ્છા એ નથી તો પણ જણાય છે, એને બોજો થતો નથી, સહજમાં જણાય છે. ઉપયોગ જાતો હતો એ ઉપયોગ એને બંધ કરી દીધો છે. એ જાતનો ઉપયોગ અંદરમાં પરિણતિ લાવી દીધી છે, તોય જોવે છે, એની નિર્મળ પરિણતિ હોય છે. તો એ જાતના એ ઉપયોગને એને બંધ કરી દીધો, એ બાજુ જતા ઉપયોગને, તો બીજી પરિણતિ પ્રગટ થઈ ગઈ જોવાની. જોવાનું જે ગુણ છે એ જાતો નથી, બીજેથી નિર્મળતા પ્રગટ થઈ ગઈ અંતરમાંથી. કોઈ જિજ્ઞાસા નથી જોવાની, ભરપૂર ભર્યું છે મારે બહાર જોવાનું કઈ પ્રયોજન નથી. અને સમજે છે મારો સ્વભાવ છે જોવાનો, એને કેવો કાળશે મારા હૃદયમાં સ્વરાયમાં, એને મેં એક ક્ષણ પણ જાણી નહીં. અરે રે, આ સમાધિનો વિષય છે જે મારા હૃદયમાં સ્વરાયમાં, એને મેં જાણી નહીં. અરે હું તો માર્યો ગયો, હેરાન થઈ ગયો, શક્તિથી હું હેરાન થઈ ગયો. કર્મો આનંદ કાળમાં જે આનંદ ભવો કર્યા જેવી, એ ભાવના પરિભ્રમણમાં એનાથી ભવોત્પન્ન, દરેક ભાવની અંદર જીવને અનેક જાતના અનેક ભવો કર્યા છે, એ જ એક વિશ્વ વૃક્ષ છે. ભાવ ભાવથી ઉત્પન્ન ભાવ ઉત્પન્ન થાય છે, એ જ એક વિશ્વેરનું વૃક્ષ છે. સંસારની અંદર જે આ ભાવ જેવી કર્યા અનંતતા, એ બધું વિશ્વનું વૃક્ષ છે. ભાવની સાથે દુઃખ તો જોડાયેલા જ છે. નિગોદમાં અનંત કાળ રહ્યો, અનંત કાળ તો કેટલી નિગોદમાં કહેજો, નરકમાં, દેવલોકમાં, તિર્યંચોમાં, એવા બધામાં કેટલો કેટલો કાળ કાઢે છે. પાછો એમાંથી ત્રસમાં આવે, પાછો અમુક ટાઈમ થાય ત્યાં પાછો જાય નિગોદમાં, ત્રસમાં અમુક કાળ રહે છે, પછી પાછો જાય નિગોદમાં, પાછા એમાં આનંદ કાઢે, વળી પાછો આવે એ ત્રસમાં. ને એક જાતનો ભવો થાય, એક એક ઇન્દ્રિય, પછી બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય સુધી બધા એમાં તિર્યંચોના ને નરકના ને દેવના ને મનુષ્યના ને બધા ઢોરના ને બધા ભવો અંદર કરતા અમુક ટાઈમ કાઢે છે, એનું કાળ આવે છે, પછી જાય નિગોદમાં. આવો એને અનંત કાળ આવી જ રીતે વીસ વૃક્ષના ઝેરનું વૃક્ષ છે આ ભાવ છે, એને તો બધા ફળ ફાડે છે. વીસ વૃક્ષના ફળ ફાડે છે ઝેરનું વૃક્ષ. ઝેર ખાય તો માણસ કરીને મરી જાય છે, એની જેમ આત્માનો કઈ નાશ ન થતો, પણ એ ફળ કે છે બહુ આકડા પડે છે જીવને, પણ તો એમાંથી પાછો વળતો નથી. શું સંસારના વીસ વૃક્ષના ફળને દુઃખનું કારણ કરે છે કે આ દુઃખ દુઃખ જ ઉત્પન્ન થાય છે. ઝેરનું વૃક્ષ, ઝેરનું વૃક્ષ છે, ચૈતન્યમાં અમૃતનો વૃક્ષ છે ને આ છે ઝેરનું વૃક્ષ, પણ એમાં એમાં પડ્યો છે અનંતકાળ. પાછો જાય નિગુદમાં, એમાંથી ઊંચો આવતા બહુ મુશ્કેલ પડે છે. અને એવી રીતે દુઃખમાં ને દુઃખમાં અનંતો કાળ કાઢે છે. કેટલો કાળ જેવે કાઢ્યો છે એનો કઈ હિસાબ નથી. એ વૃક્ષના જયારે એના ફળ ભોગવતા જીવ કે છે ને રુદન કરે તો કોઈ સાંભળે પણ ને એવી પરિસ્થિતિ એને આવીને ઉભી રહે છે, તો પણ એમાં એમાં હોય છે, કોઈ રસ્તો એને પૂછતો નથી, ક્યાં જવું, કયો માર્ગ સુખનો માર્ગ છે એ કઈ ખબર પડતી નથી એને, કે ક્યાં જવું, કે રસ્તે જવું તો સુખ મળે. એકલો જંગલમાં માણસ હોય પછી દુઃખનો મેળો, કઈ રસ્તો જડતો ન હોય, ક્યાં જવું, ચારેક સિંહ વાઘ ત્રાડુ નાખતા હોય, બધા આવીને એને ભક્ષણ કરશે, એ બધા ધર્મ ને ધર્મ, ક્યાંય માર્ગ જડતો નથી એમ કે છે. ભાવમાં રખડતો ક્યાંય માર્ગ સુખનો માર્ગ સૂચતો નથી, એકલો અટુલો એમાં એને કોઈ સાથ દેનાર મળતો નથી. પોતાના ફળ પોતે જ ભોગવે છે, એમાં કોઈ સાથ દેતું નથી. પોતે ઉત્પન્ન કરેલા જે કર્મો છે એનો જે ઉદય આવે છે એના ફળો એ પોતે જીવ એકલો જ ભોગવે છે, એકલો જ જન્મે છે, એકલો મરણ પામે છે, ને એના બાંધેલા કર્મનું ફળ જીવ એકલો જ ભોગવે છે. એ માને કે કોઈ સાથીદાર, કોઈ સાથીદાર એને થતું નથી. એને કોઈ પુણના ફળ ને પાપના ફળમાં કોઈ એને પુણના ફળમાં તૂટી ગઈ તો એને એમાં પાછો અંદર રચો પચો થઈ જાય છે, વધારે તે વળી પાછો પાપ બાંધે છે. કઈ પૂર્ણ પાપ થી કયો તીસરો રસ્તો ત્રીજો છે એને કઈ ઓળખતો નથી. એમને ભોગ કર્યા જ કરે છે. ગુરુદેવ કહેતા હતા ને કોળી બાજુ એવા વૃક્ષો ઝેર ના હોય છે, ત્યાંથી કોઈ ઓલી બાઈ ની વાત કરતા ને એમાંથી એને માર્ગ મળ્યો. પછી ક્યાં ને ક્યાં કેવું હોય છે બધું એ અનાર્ય દેશમાં બધું કઈ ન કઈ. અહીં તો આ કેટલો આર્ય દેશ છે, એમાં ધર્મ મળે એવું બધું છે. પણ જીવ પોતે જાગે તો થાય, એમાં તે સાચો ધર્મ બતાવના તો પંચમ કાળમાં મળવું મહા મુશ્કેલ છે. એમાં પંચમ કાળમાં ગુરુદેવે માર્ગ બતાવ્યો તો એને ગ્રહણ કરે તો એને લાભનું કારણ થાય. આવું ભાવમાં ભટકતો એમાં કોઈ ગુરુ મળે, દેવ મળે, ત્યારે જો એને અંદર જિજ્ઞાસા થાય તો એ કે છે છૂટવાનો માર્ગ જો પોતે ગ્રહણ કરે તો એ છૂટે છે. નહીતર વળી પાછળ માત્ર શુભ ભાવ રૂપે ઉપર ઉપરથી ચાલ્યો જાય છે. જીવને સારું બધું લાગે છે, સારું લાગીને પછી અંદર એને સારું લાગે પછી અંદર તીસરું શુદ્ધાત્મા છે એની રુચિ કરતું નથી, બહારની જ રુચિ કર્યા કરે. પછી વૈરાગ આવે તો મુનિ થઈ જાય છે, પણ મુનિ થઈ જાય પણ અંદર માર્ગ શું છે, બહારથી ત્યાગ કરે એટલે એમ થઈ જાય છે કે જાણે મેં તો બહુ જ કર્યું છે એવું એને થઈ જાય. પણ અંતરમાં સાચો ત્યાગ
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.